दुख बहु सागर लो सहे, कर्म योग ते नरक भी रहे। जननी उदर वसो नव मास, अंगस कुछ ते पाई त्रास। निकसत जे दुख पाए गो, तिनको कहत न आवे ओ। बालपने में ज्ञान न लयो, तरुण समय तरुणी रत रयो। अर्ध मृतक सम बूढ़ा बनो, कैसे रूप रखे अपनो। कभी अकाम निर्जरा करे, भवन त्रिक में सुर तन करे। विषय चाह दावान लगयो, मर्त विलाप करत दुख सयो। जो विमानवासी उठाय, सम्यक दर्शन बिन दुख पाय। कहते जय थावर तन धरे, यो परिवर्तन पूरे करे।
अपने छ हजार ग्रंथ ना आधार थी चार व्यक्ति ना दुखों नु वर्णन जोईए छे। એ ચાર વ્યક્તિના દુઃખોના વર્ણનમાં આપણે આજે લાસ્ટ સ્ટોપ ઉપર છે, દેવ વ્યક્તિના દુઃખોનું વર્ણન બરાબર। અત્યાર સુધી આપણે કયા કયા વ્યક્તિના દુઃખો જોઈ લીધા? સૌથી પહેલા નિગોથી શરૂ કર્યું, પછી તિર્યંજ, પછી નરક, થી પછી મનુષ્ય, અને મનુષ્યથી હવે અહીંયા દેવ માર્ગ છે। આપણે લાસ્ટ ટાઈમ ની વાત થઈ હતી કે આ જ ઓર્ડરમાં જવું એ ફિક્સ નથી, આ તો ખાલી વર્ણન કરવા માટે એક પર્ટિક્યુલર ઓર્ડર અહીંયા લીધો છે। હવે એમાં આપણે શરૂઆતથી થોડુંક એક રિવિઝન જોઈ લીધું, આપણે મંગલાચરણમાં જોયું હતું કે આખા ત્રણ લોકનું સાર વસ્તુ કોઈ હોય તો એ વિતરાગતા અને વિજ્ઞાનતા છે। તો આ ત્રિભુવનમાં જે અનંત જીવો છે એ બધા દુઃખથી ડરે છે અને સુખ ચાહે છે, અને એને મેળવવા માટે આપણને ગુરુ શ્રી ગુરુ બહુ કરુણા કરીને આપણને શીખ આપે છે। કેવી શીખ આપે છે કે હે ભવ્ય જીવો, જો તમારે તમારું કલ્યાણ કરવું હોય તો બહુ ધ્યાનથી સાંભળો। શું શીખ આપે છે? કેમ આપણે બધા જીવો દુઃખી છે? કે આપણે અનાધિકારથી મોહ નામની એક દારૂ પીધું છે, જે આપણને સાચું સ્વરૂપ સમજવા દેતું નથી અને ખોટી વસ્તુથી ભરમાવીને રાખે છે। આ કથા તો આપણી બહુ લાંબી છે, પણ હવે કેટલું કે એટલે થોડું થોડું બધું શોર્ટમાં કે છે, અને એ આપણને ચાર વ્યક્તિના દુઃખોના વર્ણનમાં શરૂ કર્યું છે। સૌથી પહેલા નિગોદમાં શું જોયું કે એક શરીરમાં અનંત અનંત જીવો છે, બધા સાથે જન્મે છે, બધાનું સાથે જ મૃત્યુ થાય છે। પાછા એક ઇન્દ્રિય છે, એટલે ખાલી સ્પર્શ ઇન્દ્રિય જ છે એમની પાસે, અને એક શ્વાસમાં 18 વાર જન્મે છે અને 18 વાર મરે છે। દુઃખ એટલું બધું છે, પણ જ્ઞાન બહુ ઓછું છે અને કોઈને સમજાવી શકતા નથી, પોતાને બી એટલું સમજાતું નથી। પરિણામો એમના ઓટોમેટિકલી ખરાબ 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 થયા જ કરે છે, અને એને કારણે એ કન્ટિન્યુઅસલી નિગોદમાં એકેન્દ્રિયમાં જ રહે છે। ત્યાંથી આપણે જોયું કે ત્યાંથી નીકળે તો બીજા 5 એકેન્દ્રિય જીવો જે છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, ક્યારેક એમાં જન્મ લે છે। આપણ એકેન્દ્રિય જ છે, ખાલી સ્પર્શેન્દ્રિય જ છે એમની પાસે, પણ હવે એમના આયુષ્ય લાંબા લાંબા હોઈ શકે, અને એક શરીરમાં એક જ જીવ હતો, જે રીતના પાણીના એક બિંદુમાં એક જે પાણી જેનું શરીર છે એવો જીવ, તેનું એક શરીરમાં એક જ જીવ છે, અથવા તો પ્રત્યેક વનસ્પતિ કે એક સેલમાં એક જ જીવ છે। નિગોદમાં કેવું છે, એક સેલમાં અનંત અનંત જીવો છે, એટલે આપણે જે કનમોળ ને બધા અમુક જે નિગોદના ધામ છે એવા વેજીટેબલ્સ આપણે નથી ખાતા બરાબર। હવે ત્યાંથી નીકળીને જ્યારે ચિંતામણી રત્ન મળવો કેટલો દુર્લભ છે, એટલું એકેન્દ્રિયમાંથી નીકળીને બે ઇન્દ્રિયમાં જવું દુર્લભ છે। ને પછી ત્યાંથી વધતા વધતા બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય અધિક અધિક દુર્લભ 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 છે. તેમાં બે ઇન્દ્રિયમાં આપણે જોયું લટ એટલે ઇયર, ત્રણ ઇન્દ્રિયમાં પીપીલ કીડી અને અલી અલી એટલે કે ભમરો. આવી રીતના બે ત્રણ ચાર ઇન્દ્રિયના એક્ઝામ્પલ્સ આપણે જોયા. ત્યાંથી હજી જો વધારે પુણ્યના ઉદય હોય તો પંચેન્દ્રિય જીવ થાય છે. પંચેન્દ્રિયમાં બે ભેદ પડે છે, એક છે સંગની અને એક છે અસંગની. સંગની એટલે મન વાળા, અસંગની એટલે મન વગરના. તો જો મન વગરના થાય તો તો હજી એને પોતાના સારા ખરાબનો વિચાર કરવાની શક્તિ જ નથી. એટલે એમને બસ આખો વખત એમનું કોઈનો શિકાર કરે, ક્રૂરતામાં પરિણામમાં એવી રીતના જ એમનો ભવ જાય છે. જો સંગની પંચેન્દ્રિય પણ થાય અને જો ક્રૂર હોય તો બીજાને ખાવા પીવામાં અથવા તો પોતાનો ભોગ ભોગવવામાં જ આખું આયુષ્ય નીકળી જાય. અને જો પોતે નબળું પ્રાણી હોય તો કોઈનાથી ખવાઈ જાય. એટલે પરિણામો તો કશાય મળે જ રહે છે હંમેશા. એના ઉપરાંત પંચેન્દ્રિય પીડિયન વધ એમનો વધ થાય, બંધન થાય, છેદન થાય, ભેદન થાય, ઘણા અલગ અલગ બીજા ઘણા દુઃખો જે આપણે જોયા. આવા સંકલેશ પરિણામથી મળીને એ જીવ નરકમાં જાય છે. હવે નરક ગતિમાં કયા કયા દુઃખો છે? એક તો એ ભૂમિ જ એવી છે કે એને સ્પર્શ કરવાથી જાણે હજારો બિચ્છું એક સાથે દંશ મારતા એટલું દુઃખ થાય. એનું ઉત્પન્ન થવાના જે સ્થાન છે ઉપર આકાશમાં, એટલે જે બિલમાં ઉપરના ભાગમાં હોય એમાં ઉત્પન્ન થવાના સ્થાનમાં જ એવી જગ્યા છે કે હજી તો શરીર ઉત્પન્ન થાય છે પણ બધું કપાઈને નીચે પડે છે. નીચે અડતાની સાથે એટલું દુઃખ છે કે જાણે આખું પડીને આખું બાઉન્સ થાય ઉપર, ફરીથી પડે, પાછું બાઉન્સ થાય, એટલું દુઃખ એને ભોગવવું પડે. અને ત્યાં પહોંચતા બીજા નારકીઓ કશાય મળી પરિણામથી આવીને આપસમાં લડવા માંડે, શરીરના ટુકડે ટુકડા કરી નાખે. ત્યાં તો એટલે આપસમાં લડવું, કોઈને ગરમ તેલમાં તળી નાખવું, કોઈને ટુકડા કરી નાખવા, કોઈને નદીમાં વહાવી નાખવા, ત્યાં બધા બધા કીડાઓથી કરડવું, ક્ષાર આખો છાંટી દેવો, ઘણા ઘણા જાતના દુઃખો એ જીવોને ભોગવવા પડે છે. આપણે ત્યાંની ઠંડી ગરમીનું એ વર્ણન જોયું કે મેર ઉપર જેવો ગોળો નાખવામાં આવે તો જે નીચે પડે એની પહેલા તો આખો પીગળી જાય, વિખરાઈ જાય. અથવા તો ત્યાં એક વૈતરણી નામની નદી છે, એમાં લોહી અને પરુથી બનેલી નદી છે. અથવા આપણે બીજું જોયું ત્યાં વૃક્ષ એવા છે કે નીચે જો વિસામો કાવે જીવ બેસે એના પાંદડા પડતા શરીરના ટુકડે ટુકડા થઈ જાય. એવા ઘણા ઘણા દુઃખો ત્યાં છે. ભૂખનું દુઃખ, તરસનું દુઃખ, અને મળે કઈ નહીં, એક કણ પણ ન મળે. આવા ઘણા દુઃખ ભોગવીને કોઈ પુણ્યવશ એ કદાચ ત્યાંથી મનુષ્ય ગતિમાં આવે છે. મનુષ્ય ગતિમાં કેવા દુઃખો છે કે પહેલા તો 9 મહિના સુધી આમ જાણે માતાના પેટમાં કોથળીમાં બંધાઈ ગયો ને એવી રીતના રહેવું પડે. પગ હલાવવા ન મળે, હાથ પગ હલાવવા ન મળે, ઊંધા મુખે એવી રીતના 9 મહિના સુધી હાલતમાં હોય. અને પછી બહાર નીકળતી વખતે એટલું બધું દુઃખ હોય, જાણે વાળા જંત્રીમાં પીલાઈને બહાર આવે ને એવી રીતના એટલું દુઃખ તો ત્યાં ભોગવવું પડે છે, જે કોઈથી કહી શકાતું નથી. હવે બહાર આવ્યા પછી પણ બાળપણમાં તો રમત ગમતમાં આખો ટાઈમ ગયો, આજે જોયું થોડુંક શરૂઆતમાં આખો વખત રમત ગમતમાં જ જાય છે. પછી તરુણ થાય તો એ તરુણીમાં આખો ડૂબેલો હોય, અથવા એના સિવાય આપણે આપણી પ્રેક્ટિકલ લાઈફમાં જોયું કે આપણે આખા આપણા ગોલ્સની પાછળ ભાગતા હોય છે હંમેશા. અને એનાથી થોડો વૃદ્ધ થાય એટલે હવે અમુક બધા શિથિલ થઈ ગયા છે, કંઈ કરવાની તાકાત નથી, તો માણ દેખાતું હોય, માણ સંભળાતું હોય, લાકડી લઈને ચાલતા હોય, પોતાનું સ્વરૂપ જીવ કોણ છે બધું સમજવાનું ક્યાં ટાઈમ મળે. તો આમ આખું ને આખું જીવન ચાલ્યું જાય છે. હવે અહીંયાથી આજે આપણે 15મી ગાથા ઉપર આવ્યા છે. આજે આપણે 15મી ગાથાનો સ્વાધ્યાય કરીએ. અત્યાર સુધી આપણે શું કવર કરી લીધું એકદમ ક્વિકલી જોઈ લઈએ. આપણે જોયું સૌથી પહેલા તો આ જે સ્થાવર અને ત્રસ એવા જીવના બે ભેદ છે સંસારી જીવમાં. એમાં સ્થાવરમાં એક ઇન્દ્રિયના 5 એકેન્દ્રિય પૃથ્વી જળ અગ્નિ વાયુ અને વનસ્પતિ. વનસ્પતિમાં બે ભેદ સાધારણ અને પ્રત્યેક. સાધારણ વનસ્પતિ કાયિક એ છે નિગોળ, જેમાં એક શરીરમાં અનંત છે એ આપણે જોયું. એના પછી 5 જે પ્રત્યેક વનસ્પતિ જળ અગ્નિ વાયુ અને પૃથ્વી આ બીજા 5 સ્થાવરના જે ભેદો બી આપણે જોયા. એના પછી આપણે ત્રસમાં બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય, અહીંયા સુધીના બધા તિર્યંચ છે એ બી આપણે જોયું. હવે સંગની પંચેન્દ્રિયમાં આપણે મનુષ્ય અને દેવ અને નરકનું, સોરી મનુષ્ય અને નરકનું સ્વરૂપ જોઈ લીધું. હવે આપણે દેવગતિમાં આવ્યા છે, બરાબર છે? હવે દેવગતિમાં આપણે આજે 15મી ગાથા જોઈએ. જો પેલા ગાથા વાંચીએ, કભી અકામ નિર્જરા કરે ભવન ત્રિકમે સુર તન ધરે વિષય ચાહ દાવા નલ ગયો મરત વિલાપ કરત દુઃખ સહયો. એક બે નવા વર્ડ છે, જરા જોઈ લઈએ. કભી એટલે તો ક્યારેક, અકામ નિર્જરા, અકામ નિર્જરા એટલે શું? કોઈને ખ્યાલ છે અકામ નિર્જરા એટલે? અહીંયા તો અકામ નિર્જરા નો મીનિંગ બી અકામ નિર્જરા જ લખ્યો છે. એનો મતલબ શું? અને જો એને શાંત પરિણામથી એ ભોગવી લે, સહન કરી લે, તો એને અકામ નિર્જરા કહેવાય. કે જેવો તીવ્ર કર્મનો ઉદય હતો, એવા જો સામે પાછા તીવ્ર પરિણામ કરે તો પાછા તીવ્ર કર્મ બંધાય. પણ જેવો તીવ્ર કર્મ નો ઉદય હતો એની સાથે પરિણામ મંદ રહેતા, તો મંદ કશાયના પરિણામો બંધાય, કર્મ એવા બંધાય, તો એને કહેવાય અકામ નિર્જરા. ક્યારેક આવી રીતના અકામ નિર્જરા કરે તો ભવન ત્રિકમે સુરતન ધરે. ભવન ત્રિક એટલે શું? ત્રણ જાતના દેવ. દેવ કેટલી જાતના સુધી પહેલા? ચાર જાતના દેવ હોય, ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક. બરાબર, ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક. આ ચારે ચારમાં વૈમાનિક સૌથી સારા, સુપીરિયર ગણાય. જેને સૌથી વધારે પુણ્યનો ઉદય હોય એ વૈમાનિક દેવ થાય. અને બાકીના ત્રણ જે દેવો છે એને ભવંત્રિક કહેવાય. ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષ આ ત્રણેના કોમ્બિનેશનને ભવંત્રિક કહેવાય. તો ક્યારેક આવી રીતના અકામ નિર્જરાના પરિણામમાં આ ત્રણમાં ઉત્પન્ન થાય. અને આ જો આવા ત્રણમાં ઉત્પન્ન થાય તો ત્યાં શું તકલીફ છે, ત્યાં શેના દુઃખો છે? કે વિષય ચાહ ના દુઃખો છે. વિષય ચાહ દાવા ન ગયો. દાવા ન એટલે શું? દાવા ન એટલે ખબર શું? જે રીતના કોઈ અગ્નિ લાગી હોય ને તો એ નાના પાયા પર હોય તો અગ્નિ કહેવાય. પણ જે રીતના આખા માઉન્ટેન ઉપર બધે આગ લાગી હોય તેને દાવા ન કહેવાય. બહુ મોટી આગ જેને બુઝાવવું બહુ ડિફિકલ્ટ છે એને કહેવાય દાવાનળ. જે રીતના કેલિફોર્નિયામાં આગ લાગે ને આખા માઉન્ટેન ઉપર આગ લાગી જાય તો તમે ગમે તેના બંબા વાળા બોલાવો ને બુઝાવી જ ન શકે. જંગલમાં, જંગલમાં કે પર્વત ઉપર આખી આગ લાગી જાય ને એને દાવાનળ કહેવાય. એ વરસાદ પડે ને ત્યારે બુઝાય, તો એને કંટ્રોલ જ ન થઈ શકે કેમ કે એટલું મોટા સ્કેલ ઉપર લાગી જાય. એવી જ રીતે આ જીવોને અંદરથી વિષય ચાની એટલી બધી આગ લાગી છે કે નાની નાની વસ્તુથી બુઝાતી જ નથી. અને એની ઈચ્છાઓમાં ને ઈચ્છામાં આખું જીવન કાઢી નાખે છે. અને મળતી વખતે વિલાપ કરી કરીને દુઃખ કરે, દુઃખ સહે છે. વિલાપ એટલે બહુ રડે, આમ કે ને જોઈ જોઈને મરે. એમ એની સિચ્યુએશન ઇમેજિન કરો કે આખી લાઈફ આમ ભોગ વિલાસમાં સરસ સરસ, તો એમ શું કહેવાય? પણ એમ કે કોઈ રોગ નહીં શરીરમાં, આખી લાઈફ યંગ જ હોય, ક્યારે ઓલ્ડ થાય નહીં, ના તો નાના છોકરા હોય, અંતર મુહૂર્તમાં તો દેવગતિમાં યંગ થઈ જાય અને પછી આખી લાઈફ યંગ જ રહે. અને મરતી વખતે ખાલી જરાક આમ ઓલ્ડ, આમ એવું અંગ શિથિલ થઈ જાય એવું ને. આજે ગુરુદેવના પ્રવચનમાં હા, એટલે છેલ્લા 6 મહિનામાં શરીરની કાંતિ અને આંખો ને થોડુંક શિથિલ થઈ જાય અને પછી મરી જાય. પણ એમને આપણી જેમ ઓલ્ડ એજ કે એવું કઈ હોય જ નહીં. એ લોકો તો આખી લાઈફ એમને બહુ સારી રીતે કાઢી છે. ન એમને ભૂખ લાગે, અથવા તો ભૂખ લાગે તો બી અહીંયાથી અમૃત જરી જાય કંઠમાંથી. ફિઝિકલી તો કઈ ખાવાનું જ ન હોય, ના એમને તરસ લાગે. શ્વાસ બી એમને વર્ષો પછી લેવો પડે. એમને કોઈ રોગ ન થાય શરીરમાં. આમ જે બધી તકલીફો આપણને મનુષ્ય ગતિમાં એ તો એ લોકોને હોય જ નહીં. એટલે એમ કે ને કે આખી લાઈફ તો એમણે એમ કિંગ સાઈઝ એ લોકોએ જીવી છે, પણ હવે છેલ્લા 6 મહિનામાં એમને અવધિ જ્ઞાનથી ખબર પડી જાય કે હવે ક્યાં જવાનું છે. તો જો ખબર પડે કે નેક્સ્ટ લાઈફમાં હું કૂતરો થવાનો છું, અથવા તો હું ક્યાંક માછલી રહેવાનો છું, અથવા હું ક્યાંક મનુષ્ય બી થવાનો છું, એમ બી હોય ને તો એને એમ થાય કે મારે માતાના પેટમાં આવી રીતના રહેવું પડશે 9 મહિના સુધી એવા ગંદવાળામાં. આવી રીતના હું તો અહીંયા કેટલા રત્નોમાં રહ્યો છું આખો, કેમ કે દેવ ગતિ કરતા તો ત્રણેય ગતિ બાકીની વિષય ભોગોમાં તો ઇન્ફિરિયર જ છે. એટલે ક્યાંય બી જવાનું હોય તો એને તો દુઃખ જ થાય કે એને સુપિરિયર મારી ઇન્ફિરિયર જગ્યાએ આવવાનું છે. તો પહેલેથી જોઈને એ 6 મહિના પછી રડી રડીને મરે વિલાપ કરી કરે, પણ ચેન્જ તો થાય નહીં, જે બંધાઈ ગયો એમ જ રહે. જો આપણે વાંચીએ અન્વયાર્થ, આ જીવે કોઈ વખત અકામ નિર્જરા કરી તો મર્યા પછી ભવનવાસી વ્યંતર અને જ્યોતિષમાં દેવ પર્યાય ધારણ કરી, પરંતુ ત્યાં પણ 5 ઇન્દ્રિયોના વિષયોની ઈચ્છા રૂપી ભયંકર અગ્નિમાં બળી રહ્યો અને મરતી વખતે રડી રડીને દુઃખો સહન કર્યા. ભાવાર્થ, જ્યારે કોઈ વખત આ પ્રાણીએ અકામ નિર્જરા કરી ત્યારે મરીને તે નિર્જરાના પ્રભાવથી ભવંત્રિક દેવોમાં કોઈ એકનું શરીર ધારણ કર્યું, ત્યાં પણ અન્ય દેવોનો વૈભવ દેખીને 5 ઇન્દ્રિયોના વિષયોની ઈચ્છારૂપી અગ્નિમાં બળી રહ્યો. બહુ ઇન્ટરેસ્ટિંગ, બહુ સાંભળવા જેવી વસ્તુ છે. આપણને એમ લાગે કે દેવ ગતિ એટલે આમ શું હશે, સરસ કેવું ને, પણ એકચ્યુઅલી ત્યાં શું સિચ્યુએશન છે. ત્યાં જે રીતના કે કોઈ બી એક દેવ લઈ લો, વૈમાનિક દેવનું એક્ઝામ્પલ લઈએ, સુપિરિયર કહેવાય ને વૈમાનિક દેવ, પણ ત્યાં 10 જાતના અલગ અલગ વૈમાનિક દેવ છે. જે રીતના કે આપણે મનુષ્ય ગતિમાં અલગ અલગ લોકો છે, આપણે 4 અલગ કાસ્ટ સિસ્ટમ કહેવાય ને, ભલે આપણે બહુ એવું નથી પણ તો પણ 4 કહેવાય ને, કે એક બ્રાહ્મણ છે, એક ક્ષત્રિય છે, એક શૂદ્ર છે. એવી રીતના ત્યાં 10 અલગ અલગ જાતિના દેવ છે. તો અમુક તો ઇન્દ્ર હોય, પ્રતિ ઇન્દ્ર હોય, કે જે એની ઇન્દ્રના બોડીગાર્ડ જ કેટલા હજારો દેવો હોય, એવો તેનો પ્રભાવ. એ એકલો 32 લાખ વિમાનનો રાજા અને એક એક વિમાનનો અસંખ્યાત દેવ, એટલો તો એનો પ્રભાવ હોય. એ જયારે ઇન્દ્ર, આપણે તો પંચકલ્યાણકમાં જે બહુ વેલ નોન ને કે ઇન્દ્ર આવે, પંચકલ્યાણક બધું ઉજવવા આવે, ઇન્દ્ર આવે ને ત્યારે એનો વૈભવ તમે સાંભળો ને કે કેટલા લોકોને લઈને આવે, તો આપણું મગજ કામ ન કરે. એટલા લોકોને ઇન્દ્ર પોતે લઈને આવે છે પંચકલ્યાણ ઉજવવા માટે. લાખો કરોડો તો સાદા દેવો હોય, જેમ એમ જ આવે. કરોડો કરોડો હાથીઓ હોય, કરોડો ઘોડા હોય, બધા ઉપર ઇન્દ્ર, બધા ઉપર પાછા દેવ દેવીનું કોમ્બિનેશન બેસીને આવે. ઇન્દ્ર એરાવત હાથી હોય ને, એની આજુબાજુ હજારો દેવા દેવો તો સેવા કરવા વાળા હોય. એટલે અમુક દેવો એટલા વૈભવશાળી હોય, કહેવાનો મતલબ. પણ એ 10 જાતિમાં અમુક દેવો સાવ જગન્ય ક્વોલિટીના પણ હોય. જે રીતના જો એક બલાહક નામના દેવ હોય, એમનું કામ શું, એમનું કામ એ કે કોઈ બીજા મોટા દેવ હોય ને એના માટે વિમાન બનવાનું. જે આપણે જોઈએ ઇન્દ્ર વિમાનમાં અથવા તો કોઈ દેવ વિમાનમાં આવે છે, વિમાન બી દેવ જ હોય, દેવ પોતે જ બનાવે. તે બલાહક જાતિના દેવોનું કામ જ ઈ કે એનો એને બધા માટે વિમાન બનવાનું, પોતપોતાના દેવો માટે ઓફકોર્સ. તો એ ભાઈ ત્યાં બેઠા હોય, જરાક શાંતિથી વિશ્રામ કરતા હોય, તો એના સુપિરિયર કે ભાઈ ચાલ મારે મેરુ પર્વતના દર્શન કરવા જવું છે, તો જવું જ પડે. ત્યાં એમનો જન્મ જ એને જન્મથી હાયરાર્કિકલ હોય. આપણે જે રીતે અહીંયા કોઈ કંપનીમાં કામ કરતા હોય, તો કંપનીમાં આપણે જોડાઈએ પછી મેનેજર થઈએ, સિનિયર મેનેજર થઈએ, કંઈક થાય ને, તે તો તમારા ક્વોલિટીઝ ઉપર તમારો પોઝિશન નક્કી થાય. પણ ત્યાં તો જન્મથી તમારો એક અમુક પોઝિશન હોય, ને આખી જિંદગી આખું ભાવ તમારે એ જ પોઝિશનમાં રહેવાનો. અમુક જે અભિયોગ્ય જાતિના દેવો હોય, એ અભિયોગ્ય જાતિના દેવ આજે એરાવત હાથી બને ને એ દેવો બનીને આવે. એરાવત હાથીનું વર્ણન સાંભળીએ કેવું હોય, આપણો નોર્મલ હાથી જેવો હાથી ન હોય, એ એરાવત હાથી 1 લાખ યોજન મોટો હોય, કે હાથી નો જે હાથી દાંત હોય ને એ દાંત ની ઉપર તળાવ હોય આખું, એક તળાવ ની અંદર એક હાથી ના દાંત ની ઉપર 32 તળાવ હોય, એક નહી 32, એ 32 તળાવ માં 32 કમળ હોય, એક એક કમળ ની 32 પાંખડીઓ હોય અને એક એક પાંખડીઓ ઉપર બધી દેવીઓ નૃત્ય કરતી હોય. એટલે આવડું નાનકડો એરાવત હાથી નો, એરાવત હાથી જ બહુ મોટો હોય અને બધું દેવ દેવીકૃત હોય એમ, કે એરાવત હાથી જે દેવ જ એના રૂપમાં બનીને આવે. પછી જો બીજા અમુક શરીર રક્ષક, એટલે હવે એનું એક્ઝેક્ટ નામ ખ્યાલ નથી, પણ એવા અમુક અંગરક્ષક દેવો હોય. પછી અમુક સામાનિક દેવો હોય, પછી અમુક અમાત્ય દેવો હોય, એટલે પુરોહિત ને એવું બધું કામ કરે, પછી અમુક ગંધર્વો હોય, અમુક અછૂત ટાઈપના દેવ હોય, એટલે અછૂત ના હોય પણ એમને એ સ્ટાઈલનું કામ કરવાનું હોય એમ, જે સાવ જગન્ય કામ હોય. એટલે આમ કહેવાય કે દેવ ગતિમાં છે, એમને કામ એ સ્ટાઈલનું જ કરવાનું. અમુક જે હવે કિલવિષક જાતિના દેવ હોય, જે અછૂત હોય એને કિલવિષક કહેવાય, સાવ જગન્ય જાતિના દેવ હોય એમ. તો આવી રીતના અલગ અલગ દેવો હોય છે. પછી આપણે એક બહુ ફેમસ સ્ટોરી સાંભળી છે ને, નીલાંજનાની, નીલાંજના દેવીની, કે જ્યારે આદિનાથ ભગવાનને 83 લાખ પૂર્વ પછી વૈરાગ્ય થવાનું હતું, તો એની જસ્ટ પહેલા એ નીલાંજના કરીને નર્તકી હતી, એનું નૃત્ય જોતા હતા. તો ઇન્દ્રએ એને મોકલી દીધી કે ભાઈ તમારે ત્યાં જઈને નૃત્ય કરવાનું છે. હવે બધા દેવને ખબર તો પડી જાય ને 6 મહિના પહેલા, તો એને નહીં ખબર હોય કે મારો આજે નૃત્ય થવાનું છે, તો પણ ઇન્દ્ર કે તો જવું જ પડે. સપોઝ આપણને ખબર પડી જાય કે આપણું આજે મૃત્યુ છે, તો આપણે શું ઈચ્છા કરીએ? મારે કઈ નથી જોયું, મને ભગવાનની સામે મૂકી દો, મને મારો ધ્યાન કરવા દો, કે આપણે આપણી જે ઈચ્છા હોતી. પણ ત્યાં તો ઇન્દ્ર કે ભાઈ તમારે નૃત્ય કરવા જવાનું, તો જવું જ પડે. કેટલી પરાધીનતા છે ત્યાં. અને પાછું બધામાં અહીંયા જે આપણે વાત ચાલે છે ને, કે એકબીજામાં ઈર્ષા બહુ હોય, કે જો મારી પાસે તો આવું વિમાન છે, આની પાસે તો આવડું મોટું વિમાન છે, મારી પાસે તો આટલા જ રત્ન છે, આવું જ ઘર છે, આની પાસે તો આવડું મોટું. એકબીજાની દેખાદેખીથી ઈર્ષા બહુ હોય, તે એમ જે અહીંયા વિષય ચાહ કે છે ને, કે ભાઈ કાશ મને આવું મોટું મળી જાય, કાશ મને આ મળી જાય, તેવું આખો ભાવ એમનો એવા ઈચ્છાઓમાં જ જાય. બીજો આજે ગુરુદેવશ્રીએ બહુ સરસ કીધું કે જે 3 જાતિના દેવો હોય ને, તેમાં જે વ્યંતર દેવો એવા હોય ને, બહુ રમતિયાળ દેવો હોય, એમનો આખી જિંદગી એમની બસ કુતુહલમાં નીકળી જાય. કુતુહલ એટલે ઇંગ્લિશમાં શું કહેવાય, એમ જ મજાક કરવામાં, મસ્તી કરવામાં, હા પ્રેન્ક કરવામાં. જ્યારે એમનો એમને સેવા મજા આવે, જ્યારે આવ્યો ને જોડાળ ગામડાઓમાં ઈ સાઈડ પર, એમ એવું કહેવાય કે કોઈ માણસને માતાજી આવી ગયા, એટલે ઈ ભાઈ કેવું આમ એનું એક્સપ્રેશન કેવું હોય કે શાંતિજી બેટા અચાનક આમ ધૂમવા લાગે, તો એમ કહેવાય કે ભાઈ આવે એને માતાજી આવ્યા, એને એને જે જોઈતું હોય ને એમ એને કરવા દેવાય એમ જરા, એટલે ભાઈ શાંત થઈ જાય. એકચ્યુઅલી શું હોય કે અમુક એ વ્યંતર દેવો હોય કે હવે પહેલાના ભાવમાં કોઈની સાથે કંઈક નો બન્યું હોય ને આ ભાઈ મળીને વ્યંતર થઈ જાય, તો અવધિ જ્ઞાનથી જાણી લે કે આની આની સાથે મારું નહોતું ભાઈ, તો એને હેરાન કરવા માટે આવે. તે તો ખાલી એ હેરાન કરવા માટે આવે, કરી કાંઈ ન શકે. આપણે જો એને આમ મક્કમ તારી દેશે કે ભાઈ તું જે કહેજે હું નહીં કરું, તો કાંઈ ન કરી શકે, વ્યાજ એમાં છે. પણ એટલે એવી રીતના એ દેવોમાં એવી રીતના કુતુહલની પ્રવૃત્તિ હોય, બસ એમને મજા આવે, એવી આખી જિંદગી આવી રીતના મજા કરવામાં. જેવી રીતના આપણે યંગ છોકરાઓ હોય અહીંયા, તો કેવું એમને અલગ અલગ ટ્રેનમાંથી એકબીજા ઉપર કંઈક બોલવામાં મજા આવે, કંઈ પણ એમ જ, વિચ ડઝન્ટ મેક એની સેન્સ, પણ એવી વસ્તુઓમાં મજા આવે. એવી જ રીતે એ દેવોને આખી જિંદગી મજામાં જ નીકળી જાય. અને છેલ્લે જ્યારે 6 મહિના જ બાકી હોય, તો જો આવે છે કે એમને મંદાર માળા હોય, એ મંદાર મારા કરવાઈ જાય. એમ નોર્મલ એમ આવે. આજે ગુરુદર્શન પ્રવચનો પહેલી વાર સાંભળ્યું કે આભૂષણો તો આભૂષણો છે, તો અનાદિ આનંદ છે. એ કઈ એની કાંતિ ઓછી ન થાય, પણ જોવાની શક્તિ ઓછી થઈ જાય. એટલે એમ લાગે કે આભૂષણો શિથિલ, તેની કાંતિ ઓછી થઈ જાય. તો એવી રીતના છેલ્લા છ મહિના બાકી હોય ત્યારે એકદમ જુડી જુડીને આવતા ભાવનું વિચારી વિચારીને અને અરે મને હરા ભોગવવા નહીં મળે એમ વિચાર કરી કરીને એ દેવ ત્યાંથી પ્રાણ ત્યાગે. પ્રાણ ત્યાગીને પછી જે બી ગતિમાં જવાના હોય ત્યાં જાય. હવે દેવ ગતિમાંથી ડાયરેક્ટ નરકમાં તો ન જઈ શકે, એટલે એટલું તો સુખ છે એમને. પણ તિર્યંચના ઓપ્શન બહુ બધા છે, એટલે પાણીમાં જઈ શકે, પૃથ્વી પાણી જળ વનસ્પતિ. હવે એમાં અમુક નિયમો છે કે જે પહેલી નરકના દેવ હોય એ જ ખાલી એકેન્દ્રિયમાં જાય, એનાથી ઉપર વાળા ન જાય. એવું બધું પહેલી બીજી એવું બધું છે, આપણે નિયમો નથી જોવું, પણ ઓપ્શન બધા ઓપન છે. પહેલા બીજા સ્વર્ગના હોય એ જ એકેન્દ્રિયમાં જાય, એવું બધું છે, આપણે એમાં નથી જોવું. હા, આપણે ભાવાર્થ પૂરો કરીએ. ફરીથી જ્યાં જયારે કોઈ વખત આ જીવે અખામ નિર્જરા કરીને ત્યાં મરે, તો તે નિર્જરાના પ્રભાવથી ભવનવાસી વ્યંતર અને જ્યોતિષ દેવમાંથી કોઈ બી એકનું શરીર ધારણ કરે છે. ત્યાં પણ અન્ય દેવોનો વૈભવ દેખીને પાંચે ઇન્દ્રિયના વિષયરૂપી વિષયની ઈચ્છારૂપી અગ્નિમાં બળી ગયો, તથા મંદાર માળા કરમાઈ જતી વખતે અને શરીર તથા આભૂષણોની કાંતિ ક્ષીણ થતી દેખીને પોતાનું મરણ નજીક છે એમ અવધિજ્ઞાન દ્વારા જાણે જાણતા હાય હવે મને આ ભોગ નહીં ભોગ મને ભોગવવા નહીં મળે એવા વિચારથી રો રો કરીને ઘણા દુઃખો સહન કર્યા. આપણને એમ લાગે કે આપણે દેવગતિમાં જશું તો આપણે ત્યાંથી ભગવાનના સમોશ્રમમાં જઈ શકશું એવી રીતના, પણ ત્યાં એટલા બધા ડિસ્ટ્રેક્શન્સ હોય ને કે આપણે જે વિચાર કરીને રાખ્યો હોય ને એ પૂરું તો થાય. ત્યારે એમ થાય કે અહીંયા આ પણ કરી આવો, ઓલું પણ કરી આવો, આ પણ કરી આવો, એમ કરવા કરવામાં જ આખું ભવ નીકળી જાય. ધર્મની આરાધના કરવા માટે તો મનુષ્ય ભવ સૌથી બેસ્ટ છે, કેમ કે અહીંયા આપણને શાંતિથી આપણને જો એક જગ્યાએ સ્થિરતા રાખવી હોય તો ઓપ્શન છે. દેવોનું મન એટલું ચંચલ હોય ને કે એક જગ્યાએ સ્થિરતા જ ન રાખી શકે. એટલે આપણે કહીએ ને કે દેવ ક્યારે સંયમ ન લઈ શકે, ક્યારે મુનિ દીક્ષા કેવું ન લઈ શકે. કેમ કેમ કે એમનું અંદરથી ચિત્ત જ એટલું સ્ટેબલ ન હોય, એમને કંઈક ને કંઈક કંઈક ને કંઈક વિચાર આવ્યા જ કરે. જો આગળ આ નીચે પેરેગ્રાફ લઈ ગયો જોઈએ. અકામ નિર્જરા એમ સાબિત કરે છે કે કર્મના ઉદય પ્રમાણે જ જીવ વિકાર કરતો નથી, પણ ગમે તેવા કર્મોદય હોવા છતાં જીવ સ્વયં પુરુષાર્થ કરી શકે છે. એક આવે છે ને બહુ ફેમસ કે ભાઈ મારા જેવા કર્મ હશે એ ઉદયમાં આવશે, હું ફરીથી એવા જ પરિણામ કરીશ તો પાછા એવા જ કર્મ બંધાશે. તો એ તો આખું સાયકલ કન્ટિન્યુઅસ થઈ ગયું, એમાંથી છૂટવાનો રસ્તો ક્યાં છે? એના માટે આ કહે છે કે કર્મનો ઉદય ભલે ગમે તે હોય, જીવ પોતાના પરિણામ મંદ રાખે તો નવા કર્મ એ રીતે મંદ બંધાય અથવા મોટી બંધાય. જીવ જો પોતાના આત્મામાં ઠરી જાય તો ઉપસર્ગ આવતી વખતે બી એ કર્મની નિર્જરા થાય છે, પણ નવા બંધાતા નથી. વિમાનવાસી હું એટલે પણ, વિમાનવાસી પણ થાય તો પણ સમ્યક દર્શન વગર આ ચારે ટાઈપના દેવો દુઃખ જ પામે છે. ત્યાંથી ચડીને સ્થાવર એટલે સ્થાવરતન ધરે છે અને યોમ પરિવર્તન પૂરે કરે. આપણે આખું સાયકલ સ્થાવરથી જ શરૂ કર્યું હતું, નિગોળથી સ્થાવર જેને આખું ફરીને પાછું ત્યાં આવી જાય. આમ જીવ ચાર ગતિમાં ભ્રમણ કર્યા જ કરે છે ગોળ ગોળ ગોળ. અચ્છા, બીજું, કોઈ પણ જીવને પહેલા સમ્યક દર્શન હોય અને પછી જો દેવગતિમાં જાય તો નિયમથી વિમાનિકમાં જ જાય. એટલે બાકીના ત્રણ ટાઈપના જે દેવો છે એ જન્મથી ક્યારે સમ્યક દ્રષ્ટિ હોય જ નહીં, ત્યાં જઈને થઈ શકે પણ જન્મથી ક્યારે ન હોય. અને સમ્યક દર્શન વગર, હવે સમ્યક દર્શન હોય દેવને તો થોડા ભાવમાં કે નેક્સ્ટ ભાવમાં જ એ મોક્ષ વયા જશે. એમને એમની વાત નથી અહીંયા, પણ જે મિથ્યા દ્રષ્ટિ દેવો છે જેમને હજી પોતાના આત્માનું સ્વરૂપ જ નથી ખબર, એટલે સુખ માટે બહાર જ ફરે છે. તો બહાર ફરે છે તો જે ટાઈપના ભોગોની ઈચ્છા હવે કરશે એ ટાઈપના જીવ નેક્સ્ટ ગતિમાં થઈ જાય, એમાંથી નેક્સ્ટ ગતિ, એમાંથી નેક્સ્ટ ગતિ, એમ કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરે, એમ જીવા ચાર ગતિમાં ફર્યા જ કરે છે. જો અન્વયાર્થ, જો વૈમાનિક દેવ પણ થયો તો ત્યાં પણ સમ્યક દર્શન વિના દુઃખ જ પામ્યો અને ત્યાંથી મળીને સ્થાવરનું શરીર ધારણ કરે છે. આવી રીતે આ જીવ પાંચે પરિવર્તન પૂરા કરે છે. ભાવાર્થ, આ જીવ વૈમાનિક દેહોમાં પણ ઉત્પન્ન થયો તો ત્યાં પણ તેને સમ્યક દર્શન વિના દુઃખ ઉઠાવ્યા અને ત્યાંથી પણ મળીને પૃથ્વી કાયિક વગેરે સ્થાવરોના શરીર ધારણ કર્યા. એટલે કે ફરીને ત્રિયંશમાં જઈ પડ્યો. આ રીતે જીવ સંસારમાં અનાદિકાળથી રખડ્યા કરે છે અને પાંચ પરિવર્તન કરી રહ્યો છે. આ પાંચ પરિવર્તન બી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે સાંભળવા માટે. એ આપણને આપણા ખરા સ્વરૂપનું યાદ દેવડાવે છે કે આ જીવ કેટલા વખતથી અનંતકાળ કેટલા સમયથી સંસારમાં ભટક્યા કરે. તો પાંચ પરિવર્તનના નામ કયા છે? દ્રવ્ય પરિવર્તન, ક્ષેત્ર પરિવર્તન, કાળ પરિવર્તન, ભાવ પરિવર્તન અને ભાવ પરિવર્તન. દ્રવ્ય પરિવર્તન એટલે શું? કે આ સંસારમાં આખા ત્રણ લોક આપણે જોયું છે ને, એ ત્રણ લોકમાં જેટલા બી પરમાણુઓ છે ને, એ પરમાણુ આ જીવે ગ્રહણ કરીને છોડી દીધા. બધા જ પરમાણુ ગ્રહણ કરીને છોડેલા છે, એવું કોઈ નથી જે બચી ગયું. હવે સમજો કે અત્યારના જે પરમાણુ જીવ સાથે છે એને હું સ્ટાર્ટિંગ પોઈન્ટ ગણું. હવે આ જયારે મરણ પછી છૂટી જશે, પછી નવા મોમાં નવા બંધાશે, એ છૂટી જશે, પછી પાછા નવા બંધાશે, પાછા છૂટી જશે. ક્યારેક તો ભવિષ્યમાં આને આ જ પરમાણુ જયારે ફરીથી બંધાશે પાછા આવીને આવી જ ક્વોલિટીમાં, ત્યારે એક દ્રવ્ય પરિવર્તન પૂરું થાય. ક્ષેત્ર પરિવર્તન, જે ત્રણ લોકમાં આકાશના જેટલા અસંખ્યાત પ્રદેશ છે એના દરેક ક્ષેત્ર પર જીવતા ત્યાં જન્મ લે છે. હવે ત્રસ નાડી તો વચમાં જ છે, ત્રસ જીવો તો ખાલી વચમાં જ છે, એટલે બહાર ક્યાંય પણ જન્મ લેવો તો એકેન્દ્રિય જ થવું પડે. પણ તોય જીવે કેટલા ભવ કરીને એકે પોઈન્ટ એવો નથી જ્યાં જીવે જન્મ ન લીધો આખા ક્ષેત્રમાં, એ પણ ક્રમસર જન્મ. આ કોર્નર પર એક વાર જન્મ લીધો પછી બીજે ક્યાંય ગયા તો ટાઈમ કાઉન્ટ કરવાનો, પણ એ અવસર ગણાય નહીં. એના પછી નેક્સ્ટ ટાઈમ બાજુમાં જ આવે ત્યારે ગણાય. તો ક્યારે આવે? હવે સમજો અહીંયા મારો જન્મ થયો છે, નેક્સ્ટ ટાઈમ બાજુમાં જ જન્મ લેવાનો હોય તો ક્યારે આવે? એ તો અવસર. એની વચ્ચે આપણા ત્રણ લોકમાં ફરી આવે તો એનો ટાઈમ ચાલુ રાખવાનો, સ્ટોપ ક્લોક ચાલુ છે, આગળ વધે નહીં કાઉન્ટિંગમાં. એક ક્ષેત્ર પરાવર્તન, પછી કાળ પરાવર્તન. જે કાળ ચક્ર છે ને, પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો, છ કાળ છે ને, પાછું કુંદું ઉત્સર્પિણી અવસર્પિણી, ટોટલ 20 કોડા કોડી સાગર. એમાં દરેકે દરેક સમય ઉપર જન્મ લેવાનો છે. સમજો પહેલું કાળ ચક્ર ચાલુ થયું, પહેલા કાળનો પહેલો સમય. હવે મરીને તરત બીજા સમય તો જન્મ નથી લેવાનો, કેમ કે મિનિમમ અંતર મુહૂર્તનું આયુષ્ય હવે જ મળે. પછી સેકન્ડ સમય પર જન્મ લેવા માટે એક તો આખું ફરવું પડે ચક્કર, 20 કોડા કોડી સાગર તો ત્યાં જ રહ્યા ગયા, હજી એક ચક્કરમાં જ. એમાં બી નેક્સ્ટ ચક્કરમાં પાછો સેકન્ડ સમય જન્મ લેવો ગેરંટી નથી. તો એવું પોસિબલ છે કે અસંખ્યાત કાળ બરાબર અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી ગયા પછી હજી આ એક જ આંકડો હશે. પહેલા સમયથી બીજા સમય જતા આટલો ટાઈમ લાગે, એમ કરતા કરતા આખા ઉત્સર્પિણી ને અવસર્પિણીના બધા સમય પર જન્મ લેવાનો અને પછી બધા પર મળવાનો, ત્યારે એક કાળ પરાવર્તન થાય. ટાઈમની ગણતરીનું તો કઈ માપ જ નથી. અનંત અનંતમાં જ છે, અનંત કાળ હોય ગયો છે. અને આવા તો જીવે અનંત પરાવર્તનો કર્યા છે, કાળ પરાવર્તન એક પૂરું થતા અનંત કાળ, અને એવા અનંત કાળ પરાવર્તન જીવ કરી ચુક્યો છે. પછી ભવ પરાવર્તન, ચારે વૃત્તિઓના જેટલા આયુષ્ય છે ને, કે નરક 10,000 વર્ષથી 33 સાગર છે, તો દરેકે દરેક આયુષ્યનો ભવ સ્થિતિ લઈને જન્મ લેવું ને મળવું, એક એક પરાવર્તન થી બીજા પરાવર્તન નો કાળ અનંત ગણો છે. ભાવ પરાવર્તનમાં જીવના જેવા શુભ અને અશુભ ભાવો એની જે તારતમ્યતા છે ને, તો દરેકે દરેક ભાવ જીવે ક્રમથી કરવાના, ગણતરીમાં આવે નહીં એવી વાતો છે. તો આવા અનંત અનંત કાળથી આ જીવ સંસારમાં ચાર ગતિમાં ફરી રહ્યો છે. તો સમપ કરીએ, ફરીથી પહેલી વાત યાદ કરીએ કે જીવ શું કામ આટલું દુઃખ ભોગવે છે, કે જીવને પોતાનું સ્વરૂપ ખબર નથી. જાણે મોહ રૂપી મદિરા પીધો છે એટલે બીજી જ વસ્તુને હું આમ આ છું એમ માને છે, અને પોતાનું સ્વરૂપ ખબર નથી. હવે બીજા માટે જ કમાયા કરે તો પોતે તો ક્યારે પૈસા વાળો ન થાય. એવી જ રીતે સુખ પોતામાં જ છે, પણ હું કોણ છું એ જ ખબર નથી, અને બીજા માટે જ જીવે છે. આ જ હું છું, અથવા આ મારા છે, હું આનું કામ કરું છું, અથવા હું એને ભોગવું છું, એવું જ સમજીને જીવ અનંત કાળથી ચાર ગતિમાં ભમી રહ્યો છે. બીજી ઢાળમાં શરૂ એવી રીતના કરશે કે એસે મિથ્યાદ્રગ જ્ઞાન ચરણ વશ. બીજી ઢાળની પહેલી જ ગાથા છે, આવા મિથ્યા દર્શન જ્ઞાન અને ચારિત્રને કારણે જીવ અનંત કાળથી ભ્રમત ભરત દુઃખ જન્મ મરણ ભ્રમે છે, અને જન્મ મરણના દુઃખોને ભોગવે છે. તો ચાર ગતિના દુઃખો તો આપણે જોયા, આગળ જીવની શું ભૂલો થાય છે એ આખું વિસ્તૃત રીતે બીજી ઢાળમાં કહેશે. એમાં અગ્રહિત મિથ્યાત્વ અને ગ્રહિત મિથ્યાત્વ, મિથ્યાત્વ એટલે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર, અને ગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર, એના ઉપર આખું બહુ ડિટેલમાં 14 ગાથાઓ છે, લગભગ 14 કે 15 છે, એનું વર્ણન આખું બીજી ગાથામાં બીજી ઢાળમાં આવશે. હવે આપણો પહેલી ઢાળમાં પાછળ આ 16મી ગાથા પછી એક સાર, પહેલી ઢાળનો સારાંશ અને લક્ષણ સંગ્રહ એમ કરીને થોડીક વસ્તુ બાકી છે, એ આપણે નેક્સ્ટ સેટરડે રેગ્યુલર 8:30 સાંજના આપણે મળશું ત્યારે એની ચર્ચા કરશું. નેક્સ્ટ સેટરડે ગુરુદેવશ્રીનું પ્રવચન નથી, કેમ કે એ સેકન્ડ ઢાળનું શરૂ થઈ ગયા છે, આપણે આ થોડુંક ચર્ચા કરશું. એના પછી ફેબ્રુઆરીનું જે ફર્સ્ટ વીકેન્ડ છે, 7th કે 8th, 7th સેટરડે જાય છે, અને 8th સન્ડે ત્યારે કાંઈ નહીં હોય, અને 14th ના આપણી એક્ઝામ હશે ફર્સ્ટ ઢાળની. એટલે આપણો જે નેક્સ્ટ ક્લાસ છે એમાં આ થોડું આપણે કરશું, થોડું રિવિઝન, કોઈને ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન લાવજો, અને આપણી પાસે હવે 15 દિવસનો ટાઈમ છે લગભગ, ગાથાઓ યાદ કરજો, અને પછી આપણે 14 ફેબ્રુઆરીએ લગભગ એક્ઝામ થશે. 14 કે 15 જે પણ એ વીકેન્ડ આવે છે ત્યારે આપણે આપણે મંદિરમાં શું પ્રોગ્રામ છે એ પ્રમાણે આપણે એક્ઝામ રાખશું. હા, એક્ઝામનું ફોર્મેટ 50 માર્ક 1 કલાકની એક્ઝામ હશે. એમાં આપણે નોર્મલ જેવી રીતના હોય છે, અમુક ગાથાઓ તો આવશે જ આવશે, પછી શોર્ટ આન્સર, લોંગ આન્સર, કોઈ ફિલ ઇન ધ બ્લેન્ક કરશે, એવા અમુક સબ્જેક્ટિવ અને અમુક ઓબ્જેક્ટિવ એવી રીતના મિક્સચર ઓફ પેપર હશે. બહુ સિમ્પલ હશે, કાંઈ એવું ડિફિકલ્ટ નહીં હશે. કોઈને કઈ ક્વેશ્ચન છે? ના, જો જેવી રીતના વૈમાનિક દેવો જે હોય ને, અહિયાંથી કોઈને સમ્યક દર્શન હોય તો મૃત્યુ પામીને વૈમાનિક દેવમાં લઈને જાય. હવે ત્યાં કોઈ દેવને સમ્યક દર્શન થઈ જાય તો પણ એ કહેવાશે તો એ જ દેવ. જેવી રીતના નરકમાં પણ કોઈને સમ્યક દર્શન પાછળથી થાય તો પણ કહેવાશે તો એ નારકી જ, એવી જ રીતે દેવ તો એ જ કહેવાશે, પણ પરિણામમાં આખો પલટો આવી જાય. જે એને પહેલાં બહુ કુતૂહલમાં મજા આવતી હતી કે આખું વિષયમાં જ એને કમ્પેરિઝન થતું હતું અને આખું અંદરથી ભર્યા કરેલો, હવે પરિણામ એકદમ શાંત થઈ જાય, અને વધારે પડતી પ્રવૃત્તિ પછી એ દેવોમાં એ સુખ છે પોતાના ઘરમાં દરેક દેવના પોતાના ઘરમાં એક અકૃત્રિમ જિનાલય છે, કોઈ બનાવ્યા નથી, પણ દરેક દેવ વિમાનમાં, વૈમાનિકમાં દરેક દેવ વિમાનમાં અને ભવનવાસીના ભવનોમાં, વ્યંતરમાંથી પોતાના પ્લેનેટ્સમાં દરેકમાં એક એક અકૃત્રિમ જિનાલય છે. એટલે એમને ધર્મની આરાધના નહીં કરવું હોય તો આરામથી થઈ શકે. તો એ જે જીવો પલટી જાય એ પછી પોતાની ધર્મની આરાધનામાં અને એમને તો તીર્થંકરો સાક્ષાત યોગ પણ મળી શકે, એ લોકો એવી રીતના પોતાનો સમય ગાળે.
એક છેલ્લા બે ત્રણ પહેલાના આત્મધર્મમાં એક આવ્યું છે, સિમંદર ભગવાન અને સુબાઉ, એ બંનેની અત્યારે ગતિ કઈ કહેવાય? આપણે તો અર્યંત એટલે દેવ ગતિ તરીકે ગણને ને,
એમાં અર્યંત ભગવાન એટલે મનુષ્ય ગતિ ગણાય,
મનુષ્ય. હા, મને મને થાય કે આપણે તેમને અર્યંત ભગવાન દેવ તરીકે ગણીએ.
જો દેવ શબ્દનો મતલબ બે રીતે આવી શકે, એક તો ભગવાનને પણ દેવ કહેવાય, જે દેવશાસ્ત્ર ગુરુમાં જે દેવ છે એ, અને આમ ગતિ પ્રમાણે બી દેવ કહેવાય, વૈમાનિક દેવ, યંત્ર દેવ, જ્યોતિષ. તો ઈ દેવ અને આ દેવનો બહુ ફરક છે. આ દેવ તો છે વિતરાગ કેવળી ભગવાન, અને ઈ દેવ તો સામાન્ય ચાર ગતિમાં ફરવા વાળા એક જીવ છે, જે ચાર ટાઈપના દેવો છે. એમને તો એક બસ ખાલી એ રીતે સંયોગમાં એક અધિકતા છે બાકીના ગતિઓ કરતા, પણ એ દેવ અને આ દેવનો કમ્પેરિઝન જ નથી. જ્યારે આપણે સિમંદર ભગવાન ને દેવ કહીએ છીએ તો દેવ શાસ્ત્ર ગુરુ વાળા દેવ છે, ચાર ગતિ વાળા દેવ નથી. આમ તો એક મનુષ્ય જ છે. આપણે જોયું ને જીવના,
ત્યારે હું જવાબ વાંચે તો મને એમ થાય કઈ રીતે હું ભૂલી ગઈ, એટલે આ લઈને આવવાની હતી આત્મધર્મ. હું કીધા મનુષ્ય ગતિ કઈ રીતે એમની ગણાય?
ના, તો મનુષ્ય જ ગણાય. આપણે જીવના પ્રકારોમાં જોયું ને, એક કહેવાય સંસારી, એક સિદ્ધ. તો એ સિદ્ધ એટલે તો સિદ્ધ ભગવાન જ, બાકી અર્યંત ભગવાન તેની સંસારી જ કહેવાય. સંસારી અને મનુષ્ય ગતિના પંચેન્દ્રિય જીવ છે, ઇન્દ્રિય ન કહેવાય એમને, કેમ કે હવે ભાવેન્દ્રિય નથી, હવે તો કેવળ જ્ઞાન થઈ ગયું છે એમને, પણ હજી મનુષ્ય ગતિમાં જ કહેવાય. ચાલ જીનવાણી સ્તુતિ કરીએ. હે જીનવાણી ભારતી તો નિયપો નિનવે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ છે, જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા તે તમો. બોલો જીનવાણી માત નો જય હો.